પ્રવચન નંબર 363 1991 સાલ 21 મિનિટ ભજન તથા પ્રાઇવેટ ચર્ચા તથા 52 મિનિટ સમયસાર ગાથા 17-18
યહી સમ शंका नहीं अब होएगा कब मोक्ष मेरा रे ज्ञान में जना ध्यानावली है ही नहीं मेरे स्वरूप में कैसे करो रे ध्यान स्वयं हे रूप में ध्यान ध्येयमय परिणाम ध्येयमय परिणाम सहज ध्यान मेरा रे ज्ञान में जनाए ध्येय मेरा रे मैं ज्ञायक में ज्ञायक प्रमाण नय नाना भले ही राज के रहे उनके विषय भी ज्ञान में प्रतिभासते रहे प्रमाण नय नाना भले ही राज के रहे उनके विषय भी ज्ञान में प्रतिभासते रहे निज रूप उपादे अदिते निज रूप उपादे अदिते ज्ञायक मेरा रे ज्ञान में जना करना नहीं कुछ जानना भी अब नहीं रहा
गया न जानना भी गया
करना नहीं कुछ जानना भी अब नहीं रहा होने योग्य करीण मर तो सहज हो रहा ज्ञानानंद मयानंद ज्ञानानंद मयानंद यह रूप मेरा रे ज्ञान में जनाए सहज ध्येय मेरा रे मैं ज्ञायक में ज्ञायक ज्ञायक मेरा रे
नहीं पड़ेगा चढ़े बगैर पूछा शिकार करे तो पूछा જરાય છે તો એનું પોતાનું સ્વભાવ છે ઉદયનો, કે જ્ઞાનમાં પ્રતિભા છે. અને જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે એને જણાય, એ તો સેજનો સ્વભાવ છે. અને નાયક જણાય છે, જાણનાર જણાય છે, એમ કે અંદરમાં જાય ગરબો થઈ જાય. પૂરું તો સેજ છે, એ પંખ ચાલુ છે, એ પ્રક્રિયા તો અનાદિથી બધાને પેલા આત્મા નહોતો ગણાતો, પ્રતિભાસ નહોતો થતો, અને હવે પ્રતિભાસ થયો એટલે હવે મને અનુભવ થયો એમ નથી. પ્રતિભાસ તો અનાદિ તો થાય છે, જ્ઞાયકનો એ પ્રતિભા ઉપયોગાત્મક થઈ જાય છે ત્યારે જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્ઞાન તો હતું જ, જ્ઞાન હતું ને એમાં જ્ઞાયક છે જ ગણાઈ રહ્યો છે, આવ્યો ને સ્વર્ગ નહીં પડે જણાઈ ગયું છે તેજમાં. બધા બી જોયા, જ્ઞાનના બી જોશે, ભેદ નહીં રહ્યા, જ્ઞાતા જ્ઞાનના જ્ઞાનનો ભેદ પણ નથી દેખાતો. જીવનમાં એકલો અભ્યાસ ઉતરે છે, એકલો અભ્યાસ અભ્રત છે એ પગ ખોટો હતો ને, આ તો પક્ષમાં આવ્યો. ટીકાકારે બહુ સરસ વાત કરી. માનો અને ઉદ્યોગ માનો એના સૌથી અનુભવી છે. આત્માની વાત કઈ કરી શકે જણાવી દઈએ છે, પ્રતિભા થાય છે અને અનુમાન થાય છે, એ તો આખી વાત જુદી છે. પ્રતિભા પ્લસ અનુમાન છે, અનુમાન પ્લસ અનુભવ છે. પછી અનુમાન ક્યાં રહ્યું? પ્રત્યક્ષ થાય પછી અનુમાન નથી, મન પાવે કે મનનો કર્મ નથી. મનમાં જ્ઞાયક આવે છે ને એને જ્ઞાનમાં આવે જ થાય. મનમાં બીજો કચરો ઉઠે છે સદા, સૌને સદા એટલે કોઈ કોઈ સમય બાકી નહીં, ત્રણેકા સૌને એટલે જીવ માત્ર. નાયક નહીં થાય છે, નાયક નહીં થાય છે, નાયક નહીં, એ તો સહજ રૂપ મેરા. બહુ સરસ, બહુ સારું. પરની રૂચિ વાળાને આ જણાતું નથી. કેમ જણાતું કે પરની રૂચિ જાણવાની છે એટલે જણાતું નથી. પરની હું જાણું છું એવી બુદ્ધિ છે. પરિણામથી શરીર જાણવો, પરિણામથી સહિત જાણતા એને પરિણામમાં સ્વામિત્વ બુદ્ધિ આવે છે, થાય છે. અને તે પ્રિયમાં જે કરતા હોતી એના પરની કરતા હોતી થઈ જાય છે. આત્મા પરિણામથી નહીં હોવા છતાં પરિણામથી શરીર મરતા આખો સંસાર ઉભો થાય છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. આત્માનું જેવું સ્વરૂપ નથી તેનાથી અન્યથા વિપરીત જાણવું એનું નામ અજ્ઞાન છે. આત્મા આઠ પ્રકારના કર્મ એના બંધથી રહી હોવા છતાં અબંધને મુક્ત હોવા છતાં પણ એને બંધાયેલો જાણવો ને માનવો એનું નામ અજ્ઞાન છે. એવું આત્માનું સ્વરૂપ નથી. ત્યારે વ્યવહાર નહીં કહે છે કે પરિણામથી સહિત છે, વ્યવહાર નહીં કહે છે કર્મથી બંધાયેલો છે. એ જ સમયે જે વ્યવહારને એનો નિષેધ કરનાર એક નિશ્ચય નહીં પણ સાથે જ છે. એ નિશ્ચય નહીં મળે જયારે નિષેધ કરે કે પરિણામ રહી છું, કર્મના બંધી રહી છું. એવો મારો આત્મા છે તો એને કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ ગળે છે. પણ હજી એક બીજી ભૂલી છે. જ્ઞાન એક છે, એના કારણ બે છે. જ્ઞાનની ઉત્પત્તિના કારણ બે પ્રકાર છે. જ્ઞાન એક પ્રકાર, અજ્ઞાનનો વિભાગ બે પ્રકારે છે. એક તો પરભાવ પર પરિણામને પોતાના માનીને કરતા બુદ્ધિ રાખવી, એનું નામ એક પ્રકારનું અજ્ઞાન છે. કેમ કે આત્મા કરતા નથી, અકર્તા છે, એ ગુણ કદાચ પોતાની ગુણદારીને ગુરુ ગમે ગળે પણ ટળવા માટે એક બીજો પ્રકાર છે. એ બીજા પ્રકાર ઉપર જગતના જીવોને ધ્યાન ઓછું ખેંચાણું છે. અનાદિકાળથી આ પંચમ કાળની વાત નથી. ચોથા કાળમાં પણ આ એક બીજો પ્રકાર અજ્ઞાનનો છે, એના ઉપર ધ્યાન ખેંચાતું નથી. અને એ ભ્રમણા અંગે મુશ્કેલ છે. એવી છે અજ્ઞાનનું કારણ કે હું પર પદાર્થને જાણું છું, પર ભાવને હું જાણું છું. એવું જ્યાં સુધી એને જ્ઞાન થાય તો એનું નામ અજ્ઞાન છે. કેમ કે આત્મા પરિણામના ભેદોને અને છ દ્રવ્યને જાણનારો નથી. હું પર્યાયના ભેદોને અને પર પદાર્થને જાણનારો હોય અથવા એને પરને જાણવું એના સ્વભાવમાં હોય તો પરને જાણતા એને જ્ઞાનને આનંદ પ્રગટ થવો જોઈએ. પણ પરને જાણતા જાણતા અનંતકાળ ગયો, એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, છ ઇન્દ્રિય, ચાર ગતિ માં રખડતા રખડતા એ બે પ્રકારના દોષ કર્યા છે. એક કરતા બુદ્ધિ, છ કરતા જ્ઞાય જ્ઞાતા, અને જ્ઞાતાને કરતા માનવો એ મોટી ભૂલ છે.
જિંદગી દેના જેવા ધર્મ
કદાચિત આગમ જિંદગી ન્યાયને પોતાની યોગ્યતાથી એને એ ભૂલ જણાય, કદાચ જણાય, પણ એ ભૂલ જતી નથી. હજી એ માત્ર હું અકર્તા છું, પરનો હું કરતા નથી. ત્યાં સુધી આવ્યો પણ ત્યાં સુધી આવતા પણ એને અનુભવ થતો નથી. પર પદાર્થ દ્રવ્યને નવ તત્વ નાખે તો એ સ્વયં થાય છે, કોઈનો કરતા નથી. એવા પર પદાર્થને હું જાણું છું. પર પદાર્થ સ્વયં પરિણમે છે, એ પદાર્થનો હું જ્ઞાતા છું, જાણનાર છું. એવું જ્યાં સુધી સર્જરીએ છે ત્યાં સુધી એની કરતા બુદ્ધિ ટળતી નથી. આગમ યુક્તિથી અનુમાનથી થાકીને હારીને પાછો ફેરો એ મેં ઘણા ગામા ઉદામાં ફેર્યા, પણ કાંઈ મારું મળ્યું નહીં. એવા ઘણા જેવો છે આખી જિંદગી તથા પ્રકારનો ઊંધો પુરસાદ કરે કમાવાનો, પણ એની પાસે 1000 રૂપિયાની બેલેન્સ ન થાય 90 વર્ષ સુધી. એવા જેવો છે
અને
ત્યારે અમે મુંબઈ ગયા ને સ્વદેશી માર્કેટમાં બેઠો હતો. ઘણા મજૂરો બિચારા પાટીવાળા આવે, 60-70 વર્ષના ગુજા મારું પાડતા રહ્યા. આવે કા હા હા હું તો ખરા પેટ માટે માંડ પેટનું પૂરું થાય બહુ ખરા. એટલે પછી થાકીને ઓકે કે ભાઈ ભવાયો થાય છે, આત્મા નથી. ત્યારે એ અકર્તાના પક્ષમાં આવે પણ સાક્ષાત અકર્તા ન થાય. પરિણામનો કરતા નથી, એ પરિણામની સામે જોઈને કરતા નથી, જુએ છે પરિણામની સામે. અને હું આ પરિણામો કરતા નથી,
માંગને તમને કોઈ અધિકાર.
પછી બીજી ભૂલ ટળવાનો કાળ આવે ત્યારે એમ વિચારે છે કે આ છ દ્રવ્ય જે જણાય છે ને એનો જાણનાર નથી. એ બીજી ભૂલ છે. આત્માનું જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે, પરને ન જાણતું આત્માને જાણતું જ પ્રગટ થાય છે. એ ખ્યાલ એમાં ના આવે જ્યાં સુધી હું પરનો જ્ઞાતા છું. એની બીજી ભૂલ રહી જાય છે, અજ્ઞાનનો જ ભેદ છે. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે અજ્ઞાનના જ ભેદ છે. ભૂલ ને પાપ બે આશ્રમના જ ભેદો છે. કર્મના ભેદ નથી, આત્માના પણ ભેદ નથી. આશ્રવ તત્વના બે ભેદ, પુન ને પાપ, અજ્ઞાનના બે ભેદ, પરિણામી કરતા બુદ્ધિ અને પરિણામી જ્ઞાતા બુદ્ધિ. તો પ્રશ્ન આવે કે પરિણામને આત્મા કરતો નથી તો કોણ કરે છે? કરતા બતાવો. કરતા બતાવો એ કોણ કહે છે કે જેને પોતાને સુખી થવું છે, ધર્મ કરવો છે, કરતા બુદ્ધિ ઉડાડવી છે? એટલે શ્રી ગુરુને પૂછે કે તો પછી હું કરતા નથી અને પરિણામ તો થયા કરે છે. તો કરતા વિના પરિણામ કેમ થાય? કરતા વિના કાર્ય તો થઈ શકે નહીં, એવો એક તર્ક અજ્ઞાનીને આ તર્ક ઉઠે છે કે કાર્ય થાય છે તો એનો કોઈ કરતા હો જોઈએ, હું જ કરતા છું એવું સલ્ય પડ્યું છે. ત્યારે શ્રી ગુરુ સમજાવે છે કે પરિણામનો કરતા પરિણામ છે. ધારો ભગવાન આત્મા પરમાત્મા એ પુનપાપના પરિણામનો કરતા નથી. પુનપાપનો હું કરતા નથી તો સ્વચ્છંદી થઈ જશે કે નહીં, ત્યારે હું એનો કરતા નથી. આ કરતા જો તો તરત તારી દ્રષ્ટિ દેવ પર આવશે અને એવો અનુભવ થશે કે હું પરિણામનો કરતા નથી. એમ હું કરતા છું એવું અજ્ઞાન હતું ને એ ટળી જશે, અને અકર્તાના લક્ષ્ય હું અકર્તા છું એવું તને જ્ઞાનને ભાન થઈ જશે અને પરિણામ તો પ્યા કરશે. કરતા બુદ્ધિ રાખ તો પણ પરિણામ થશે, અને કરતા બુદ્ધિ છોડી દઈશ તો પણ પરિણામ તો થવા યોગ થયા કરશે. તારા કરવાથી પૂર્વે થયા નહોતા, તારા કરવાથી વર્તમાનમાં થતા નથી પરિણામ, અને ભવિષ્ય કોઈ કાળે પણ તારા કરવાથી જીત પર્યાય પણ થવાની નથી. આવો આત્માનો કારક અવિનક મૂળ સ્વભાવ છે, એનો અદ્રેય સ્વભાવ છે. આ કઈ નહીં ઠીક કરતા નથી, એ સ્વભાવથી જ કરતા નથી. એમ લઈશ કે નિશ્ચય નહીંથી કરતા નથી તો વ્યવહાર નહીં કરતા ઉભો રહેશે લાકડું. એ લાકડું સાધારણ નથી, નહીં નીકળે. નહીં દ્વારા અનુભવ થતો નથી, નહીં સાપેક્ષ હોય છે, સ્વભાવ નિરપેક્ષ હોય છે. સ્વભાવથી જ અકારક આવે રક્ષા, સ્વભાવથી જ જ્ઞાયક છે. સ્વભાવ જ એવો છે, કરે નહીં કોઈને થવાયું બધું જ તમારે ખ્યાલ કરે, પોતાના પરિણામ કે પરના પરિણામ થવાયું થાય છે. એમ જયારે એના ખ્યાલમાં આવે છે ત્યારે એને અકર્તાનો પક્ષ આવે છે. પણ ભલે હું કરું નહીં પણ થાયને જાણવું તો મારો સ્વભાવ ખરો કે નહીં, અહીંયા આવીને અટકી ગયો. અજ્ઞાનનો બીજો ભેદ, અજ્ઞાનનો પહેલો ભેદ કરતા બધી, અજ્ઞાનનો બીજ બે માસિયાય ભાઈ છે, બે સગા માસિયાય ભાઈ છે. હા, કે આ મને જાણતો ખરો ને.
હા,
હું નિશ્ચય નહીં છે એને ન જાણું, પણ વ્યવહાર નહીં તો જાણું ને. એને જાણવું રાખવું, એને પર પરનામનું અને પરનું જાણવું ઉભું રાખ્યું. હું મારા સ્વભાવથી જ મારું જ્ઞાન, મારા ત્રિકાળી સ્વભાવ, પર્યાયનો ત્રિકાળી સ્વભાવ, ઉપયોગનો ત્રિકાળી સ્વભાવ એવો છે કે પરને જાણે જ નહીં, પોતાને જાણ્યા વિના. આ પર્યાયનો જ્ઞાનનો મૂળ સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે. એ સ્વભાવને ભૂલી ગયો અને હું પરનો જ્ઞાતા છું અને વ્યવહારના પાઠો પણ આવે, વ્યવહાર જાણેલો જ્ઞાન છે. પરિણામને રાગને કરતો નથી પણ રાગને જાણે છે, જ્ઞાની પણ રાગને કરે નહીં પણ રાગનો જ્ઞાતા માત્ર રહે છે, રાગનો જ્ઞાતા રહે છે. એવા વ્યવહાર વિના વચનો ઘણા આવે. પણ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે મારા વ્યવહારનીના જે વચનો આવે છે એને તો સત્યાર્થને અભૂતાર્થ જાણજે, નિશ્ચય નહીં વળે એનો નિષેધ કરજે. મેં કહ્યું હોય કે રાગને જ્ઞાની જાણે છે એમ લખ્યું હોય ત્યારે મારા કથનો નિષેધ કરજે. તું કે આ પ્રભુ વ્યવહાર નહીં આપે કહ્યું છે, મને એક નિશ્ચય નહીં આપે આપ્યો છે, મને આપ્યો છે, એકલો વ્યવહાર નહીં આપ્યો નથી આપે, વ્યવહાર નહીં આપ્યો છે મને, એ તો નિષેધ કરવા માટે આપ્યો છે. એ કથન સત્ય છે માટે વ્યવહાર નહીં છે એમ છે એમ મેં કહ્યું નથી. કહેનાર એમ કે છે, લખનાર એમ લખે છે. મેં એમ ક્યાં કહ્યું છે વ્યવહાર સાચો છે? એમ મેં તો કોઈ દી કહ્યું નથી. મારા સ્વપ્નમાં પણ આવતો તો એની પર્યાય પર દ્રષ્ટિએ જાણવાના બાના પણ અજ્ઞાન બીજું ઉભું થયું. એક અજ્ઞાન ને બેન હવે એવો જે ભગવાન ત્રિકાળી દ્રવ્ય એ તો અકારક ને અવેદક છે અને આત્માનું જ્ઞાન અજ્ઞાયક છે. બંનો જ્ઞાતા પર્યાય નો સ્વભાવ એક દ્રવ્ય નો સ્વભાવ છે અને એ જ્ઞાનની પર્યાય નો સ્વભાવ બે સ્વભાવ છે. બે સ્વભાવ અનાદિ અનંત છે. આ જે બે સ્વભાવ છે દ્રવ્ય નો સ્વભાવ ને પર્યાય નો સ્વભાવ અનાદિ અનંત છે. દ્રવ્ય પરિણામને ન કરે ને આત્માનું જ્ઞાન પરિણામને જાણે નહીં. આત્મા પરિણામને કરે નહીં અને આત્માનું જ્ઞાન પરિણામને જાણે નહીં ને પોતાને જ જાણ્યા કરે એવો પર્યાયનો અનાદિનો સ્વભાવ છે.
મને પતા બતાયા હે 20,000 કા ઇનામ મુજે મિલ જાયેગા ના? ઠીક હે ઠીક હે અભી તુમને
હા નાતાપણું સલ્ય નિકળવું બહુ મુશ્કેલ છે. ત્યારે પરિણામનો કરતા પરિણામ છે તો બતાવ્યો કે તો પરિણામને આત્મા જાણતો નથી, આત્માનું જ્ઞાન જાણતું નથી તો પરિણામને કોણ જાણે છે? બતાવો કૃપા કરીને. સારો પણ પ્રભુ સારું છે. હવે તારી લાયકાત પાકી એમ અમને દેખાય છે તારા પ્રશ્નો પરથી કે વ્યવહારને એ પરને જાણે છે. એમાં તારો પ્રશ્ન ઉઠો કે વ્યવહારને એ પરને જાણે છે એટલે શું? જાણે છે તો વ્યવહારની એમ આવ્યું ને, વ્યવહારને જાણતો નથી એમ ના આવ્યું. વ્યવહારની જાણે છે એમ આપે કહ્યું તો એ કયા પ્રકારની વ્યવહાર નહીં ઉભી થાય છે કે એને જાણે ને આત્માને? કેમ કે વ્યવહારની તો આત્માને ન જાણે, એ તો મને આવડતું છે, એ તો હું જાણું છું કે નિશ્ચય નહીં આત્મા જણાય ને વ્યવહાર નહીં આત્મા ન જણાય. એટલે એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એમ છે કે આ પરિણામ જે થાય છે એને આપે કહ્યું કે વ્યવહારને એ જાણે છે. તો મારો પ્રશ્ન છે કે એવી કઈ વ્યવહારને ઉભી થાય છે કે એને જાણે છે? હા, કે એક પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે અનાદિકાળનું, એને જાણે છે. એ રાગને જાણવું એ બુદ્ધિનો વિષય છે, આત્માનો વિષય નથી ને આત્માના જ્ઞાનનો વિષય પણ નથી. ત્યારે એ ભાવિંદ્રીને ભાવિંદ્રીના વિષયથી વ્યાવર્ત પાછો ફરે છે કે મને હવે જાણનાર જણાય છે. પર્યાયના ભેદો કે પરદ્રવ્ય, પરદ્રવ્યને જાણવું અસદભૂત વ્યવહાર છે, પરિણામના ભેદે જાણવું એ સદભૂત ઉપચારિત વ્યવહાર છે. બે વ્યવહારનો નિષેધ આવે છે અનુભવના કાળે કે જાણનાર જણાય છે પર જણાતું નથી. આવો જયારે એને અંતરંગમાંથી નિષેધ આવે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય, સમ્યક જ્ઞાન પ્રગટ થાય. અને એ સમ્યક દર્શનમાં એમ એને જાણ્યું કે હું કરતા નથી ને પરનો જ્ઞાતા પણ નથી. એવા આત્માનું અનુચરણ કરે તો ચારિત્ર પ્રગટ થાય. શિકાળ આત્માનો સ્વભાવ કારક અવેદક અને ઉપયોગનો સ્વભાવ અજ્ઞાયક. અજ્ઞાયક એટલે પરનો જ્ઞાયક. એક જ્ઞાન બેને ન જાણે, આત્માનું જ્ઞાન આત્માને જાણે ને પરનું જ્ઞાન પરને જાણે ને આત્માને ન જાણે. પરનું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન. જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયને જાણે અને જ્ઞાયકનું જ્ઞાન જાણે. છે પાઠ પછી આત્માને જાણવું એમ આવે જ ને. આત્મા કેવો છે આત્મા કેવો છે અને આત્માનું જ્ઞાન પણ કેવું છે બે જાણવું પડશે. આત્મા તો અકર્તા છે, આત્માનું જ્ઞાન તો પરને જાણે છે કે આત્માનું જ્ઞાન નથી ભૂલો તું. સફર પ્રકાશકના બાના નીચે પણ સફર પ્રકાશક તો પ્રતિભાસરૂપ છે, એનું લક્ષ કરવા માટે સફર પ્રકાશક નથી, પરનો પ્રતિભાસ થાય છે રાગનો. રાગનો પ્રતિભાસ થાય તે માટે રાગને લક્ષ પૂર્વક જાણે એ જ્ઞાનનો સ્વભાવ નથી, સ્વભાવ જ નથી જાણે. ક્યાંથી પેલા જાણે છે ને પછી છોડે છે એમ નથી. ધ્યાન ઉપાદાન સુધી તો સત્ય આત્મામાં એવી છે, વધઘટ ન થાય. દ્રવ્યમાન દ્રવ્ય આશ્રિત ચારિત્ર પ્રગટ થાય પણ વધઘટ વગર ની પર્યાય એમ જ્ઞાન. આત્માનું જ્ઞાન આત્માને જાણે અને ભેદને જાણે નહીં. હવે ભેદને જાણે તો પરને ક્યાંથી જાણે? આત્મા એક છે, એ ત્રિકાળી દ્રવ્ય છે, અકારક અવેદક છે, અને આત્માનું જ્ઞાન આત્માને જાણતું પ્રગટ થાય છે અને પરને નહીં જાણતું પ્રગટ થાય છે. બધાની પાસે જ્ઞાન છે. આત્માને જાણે ને પરને એવો ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં ઉપયોગ છે માટે ઉપયોગ ઉપયોગને જાણે છે, અને ઉપયોગમાં રાગાદી નથી માટે રાગને જાણતું, રાગને કરતું તો નથી પણ જાણતું પણ નથી.
બાપ તો આપની બેટી કો પહેચાન.
તેવી રીતે મોક્ષાર્થી ફરીથી મોક્ષાર્થી કૃષ્ણ કરો છો. રાજાને જાણે ધન અર્થી, જેને ધન જોતું હોય રાજાને જાણે, રાજા છે એમ શ્રદ્ધા કરે અને પછી એની સેવા કરે, પ્રસન્ન કરે તો રાજા એને ધન આપે. એવી રીતે રાજા ધન આપે અને અહીંયા જીવ રાજા ધન આપે. અહીંયા જીવ રાજા પણ એમાં ધનનો ઢગલો છે, જ્ઞાન ને આનંદનો ખજાનો અંદર ભીડો છે, પણ એને પસંદ કરે તો એ જીવરાજા આનંદ આપે. જો એને પસંદ ન કરે અને સમાજને પસંદ કરવો હોય તો જીવરાજા જ્ઞાનને આનંદ આપી શકે. પસંદ કરવો જોઈએ, આત્માની સેવા કરવી જોઈએ. અમે રાજાના દૃષ્ટાંત પૈ એને પસંદ કરે સેવા કરે તો રાજા એને ધન આપે. એમ આ જીવરાજા, આ જીવ રાજા છે. જીવને પણ રાજા કહ્યો, રાજા જીવ રાજા પણ આપે. કોને આપે? કે એની સેવા કરે એને આપે. રાગની સેવા કરે તો, દુકાનની સેવા કરે તો, દુકાનની સેવા કરે તો દુકાન દુઃખ આપશે, એની પાસે શું છે બીજું? પૈસાની સેવા કરે તો પૈસો દુઃખ આપશે, એના લક્ષે મમતા ને મમતાનું ફળ દુઃખ. પૈસામાં કઈ દુઃખ નથી, પૈસા પૈસો દુઃખ નથી આપતો, એ ધ્યાન રાખવું પડશે. પૈસો મારો એવી મમતા કરે તો એને દુઃખ થાય, પણ ભગવાન આત્માને રીઝવ, એકવાર રીઝવ એને પસંદ કર, એની સેવા કર, એની આરાધના અનંત અનંત કાળ ત્યાં આત્મા સામે જરૂર નથી. એમ દારૂડિયો હોય, મિલમાં કામ કરતો હોય ને 1500 કમાતો હોય મહિનાના, પણ એ 1500 રૂપિયા 5મી તારીખે આવવાનો હોય એની પહેલા તો એને 1000 રૂપિયાનું કરજ કરી લીધું હોય, પછાડી વ્યાજ લઈને અને દારૂ પીને જુગાર રમીને રંડીબાજ કરીને પૈસા ખોઈ નાખ્યા હોય. પછી 500 આવે તો બચ્યા તો કઈ નહીં, તો બાળકો દૂધ વગરના ઢરવડે, રોટી વગરના ઢરવડે પણ દારૂડી અને કુટુંબના સભ્ય ઉપર દયા હોતી નથી. એમ મોરૂપી મદિરાનું પાન કર્યું છે. એક સમય માત્ર દારૂડીઓ મોહી જીવ મદિરા પાન કરેલો આત્માની સામે જોતો નથી તો આત્મા સુખ આપતો નથી. આત્માને સેવે તો સુખ આપે. કેમ સુખ આવ્યું નહીં અત્યાર સુધી? સાચું સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ કેમ લાવ્યું? એક સમય માત્ર એને જ્ઞાનની સેવા કરી વિજ્ઞાન એટલે આત્મા. વિજ્ઞાનની સેવા કરી છે પણ જ્ઞાનની કેવતો નથી. એવી રીતે મોક્ષાર્થી પુરુષે મોક્ષનો અર્થ કર્યો છે નિયમસારમાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એમ લખ્યું નથી. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એમ લખ્યું નથી. મોક્ષની વ્યાખ્યા, મોક્ષની પર્યાય પ્રગટ થાય છે જેમ ભગવાન મહાવીરને પર્યાય પ્રગટ થઈ ગઈ. અનંત જીવો અત્યારે મોક્ષમાં બિરાજમાન છે, અનંતતા છે. હો તો એને એવી વ્યાખ્યા કરી મોક્ષની, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. પાંચમી ગાથામાં છે, ટીકાકાર કહે છે પૂર્ણ આનંદની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ, એનું નામ ભગવાન મોક્ષ કહે છે. જ્ઞાનનું અમારે પ્રયોજન નથી, અમારે દુઃખ જાય ને આનંદ આવે એનું પ્રયોજન છે. આનંદ ભોગવાય છે, એ આનંદને ભોગવે છે, ભોગવે છે પણ આત્મા. ધ્યાન રાખજો, અકારક અવેદક તો મૂળ ખ્યાલમાં રાખે તો કામ આવેલું છે. પ્રચુર આનંદને અમારા મુનિરાજ ભોગવે છે. કઈ નહીં નું કથન છે, વ્યવહાર નહીં નું કથન સાંભળ. એ તો દુઃખને ભોગવતા નથી તો સુખને ભોગવે છે એવી લિમિટેડ વાત છે. પણ ભગવાન આત્મા તો ભોગવી શકતો નથી, પરિણામ ભોગવે છે. આત્માના પરિણામ આત્માને આશરે જે થયા છે એમાં શું પ્રગટ થયું તો પરિણામમાં કરતાપણું ને ભોગતાપણું પરિણામનો ધર્મ છે. પર્યાયના ધર્મમાં કરતા ભોગતા છે પણ દ્રેવ સ્વભાવમાં કરતા ભોગતા ધર્મ નથી. એનામાં તો અકર્તા અને અભોગતા સ્વભાવ જીગાળી છે. મૂળ વાત ગુમ થઈ એ તો ગુરુદેવને પ્રતાપે બહાર આવી. આઠ દિવસ વ્યાખ્યાન કહેલા હતા અહીંયા અકાર વર્ષો થઈ ગયા. ગુરુદેવને પણ નથી
તો આ મુજરિમ કો હમારે હવાલે કર.
દ્રવ્ય સ્વભાવની વાત છે. પર્યાયનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય, બે નિશ્ચય ભેગા થાય ત્યારે એક અનુભવ થાય. દ્રવ્યનો નિશ્ચય શું કે આ ભગવાન આત્મા કરતા ભોગતા પણાથી શૂન્ય છે, અકારક અવેદક છે. એ કરતા ભોગતા આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. અને પર્યાયનો નિશ્ચય છે કે ભેદને ને પરને જાણે જ નહીં અને સ્વને જ જાણે, એ પણ અભેદ થઈને જાણે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એવો છે કે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ નિશ્ચય નથી. મારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે એ હજી નિશ્ચય નથી. એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં તદ્રુપ લેન થઈને આત્મા થઈને આત્માને જાણે એનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. એ ભેદ પણ દેખાતો નથી. આવ્યું તું દ્વૈત ભાત તો નથી, આ અનુભૂતિના અનુભૂતિનો વિષય ભાત નથી. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, પ્રયોગનો નિશ્ચય અકારક અવેદક, અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય સ્વને જાણે ને પરને ન જાણે. એ પણ પરને જાણવાનું શરીર છે એટલે પેલા થોડીક વાર અમે નિષેધ કરાવીએ છીએ, સમજી ગયા? પછી પરને નથી જાણતો એ વિકલ્પમાં બેસ છે, અને સ્વને જાણે છે એ વિકલ્પમાં રાગ છે. મધ્યસ્થ થઈને પોતાને જાણી અભેદ પણ જાણીએ. આત્માની કથા છે, સતતમી અઢારની કથા મોક્ષ માર્ગની છે. મોક્ષ માર્ગ એટલે સુખનો માર્ગ એ છે. મોક્ષાર્થી પુરુષે મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એમનો મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા આવે છે ને ડાક્ટર. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. મોક્ષ કહો
નિજ શુદ્ધતા મોક્ષ એટલે પર્યાય છે, દિવ્ય નથી. અને પર્યાય ની શુદ્ધતા તેનું નામ મોક્ષ છે. ભગવાન આપનો તો મોક્ષ સ્વરૂપ છે. એ ક્યાં દુઃખ થી મુકાય છે? દુઃખ થી મુક્ત છે ત્રિકાળ. મોક્ષાર્થી પુરુષે, આત્માર્થી પુરુષે, પ્રથમ તો આત્માને જાણવું. શું કહ્યું? આત્માને, આત્માને જાણવું. બે શબ્દ છે, આત્મા કેવો અને આત્માને જાણવો અને પરને ન જાણવું. બે શબ્દમાં રહેલું છે, આમાં લખેલું છે. પ્રથમ તો આત્માને જાણવો. આત્મા એટલે અકારક, અવેદક, ત્રિકાળી, સામાન્ય, બંધમુક્તિ રહી એ આત્મા. અને એને જ જાણવો અને બંધમોક્ષને ન જાણવું. આત્માને જાણવો એમ શબ્દ છે બે. આત્મા કેવો અને એને જ જાણવો ત્યારે જણાય. પરને જાણતા જાણતા આત્મા જણાતો નથી, અને સ્વપરને જાણતા જાણતા પણ આત્મા જણાતો નથી. એકલો સ્વપર પ્રકાશકમાંથી નિશ્ચય ખેંચી છે. સ્વપરના પ્રતિભાસમાંથી એકલા સ્વનો આવિર્ભાવ કરી દે છે, અને વિશેષ પ્રત્યનુભાવ થઈ ગયો અનુભવના કાળ. આત્માને જાણવો એટલે નવ તત્વને ન જાણવા, છ દ્રવ્યને એકલા આત્માને જાણવો. કા એકલા આત્માને જાણવો કે પ્રથમ શરૂઆતમાં એકડાની વાત, કા એકડાની વાત સાંભળો. આત્માને જાણવો પ્રથમ, કે દેવપુરુષ આત્મને જાણવા કે નહીં, નવતત્વને જાણવા કે નહીં. જેમ કે નવતત્વ અને દેવગુરુ શાસ્ત્રને જાણવાનું જ્ઞાન આત્મામાં તો બધું જ નથી, એવી અનુભૂતિ અપૂર્વ અંદરની વાતો છે. આ સમજાય એટલું સમજો એમ ગુરુદેવ કહેતા હતા. નવતત્વને ક્ષત્રિયનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, બુદ્ધિનો વિષય છે. નવતત્વનું જ્ઞાન કે આત્માનું જ્ઞાન નથી, છ દ્રવ્યનું જ્ઞાન કે આત્માનું જ્ઞાન નથી. અને આત્માનું જ્ઞાન તેટલું જ આત્માનું જ્ઞાન છે. ભૂતકાળ વ્યવહારનો તો નિષેધ કરશો તો આત્મા ક્યાં જઈને ઉભો રહેશે? આ બધા વ્યવહારનો નિષેધ કરશો તો ઉભવાનું કોઈ ઠેકાણું નહીં કે બધું અંદર છે. ઉભવાનું ઠેકાણું, ઠરવાનું ઠેકાણું, બેસવાનું ઠેકાણું, પોલોટીવાનું ઠેકાણું બધું અંદરમાં. હા હા હા, અરે વ્યવહારનું શું કામ છે? કશી આ વ્યવહારથી દઢી ઉઠાવી લે. વ્યવહારમાં બેઠો છો તું, વ્યવહારમાં બેઠો છો, કશી ગયા આથી દરિયોમાં પલોઠી વા એમ સુગાની જગ્યા છે. આ બધાથી તમે નિષેધ કરશો, બધા જ ઉપરાશો તો આત્માને રહેવાનું ઠેકાણું ક્યું? કે રહેવાનું ઠેકાણું એક આત્મા છે, બીજું કોઈ છે
નહીં.
આત્મા એ શરણ છે, બીજું કોઈ શરણ. પછી આત્માને જાણવો આ બે શબ્દ છે. આત્મા કેવો છે અને એને જ જાણવો અને બીજાને એ મસ્તી નાસ્તી અનેક આમ બે શબ્દમાં કરી. આત્માને જાણવો અને પરને જાણવો, જાણવો નહીં કે તું જાણતો જ નથી. જાણું છો એ ભ્રમ કાઢી નાખ. તું જાણત ને હવે જાણવાનું બંધ કરી એમ નથી કરતો. અમે
જાણતું હોય તો સપને દેખી જાતે હંમેશા સચ્ચે હોતે ઉનકા દૂસરા નામ હૈ.
આટલો બધો વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા ક્યાં જીને ઉભો રહેશે? અંદરમાં જઈને ઠરી જશે ભાઈ, તને અનુભવ થશે, તને સુખ પ્રગટ થશે. આ દુઃખ બધું ચાલ્યું જશે દ્રષ્ટિમાંથી, પછી દશામાંથી જશે. આત્માને જાણવો હું બે શબ્દ. પ્રથમ તો એમ તો હું કહો છો, પ્રથમ નહીં, પ્રથમ આત્માને જાણવો નહીં, પ્રથમ તો એટલે આત્માને જાણવો અને પરને ન જાણવું. એટલે પરને હું જાણું છું એ ભ્રાંતિ છોડી દે, કેમ કે પરને જાણનારો બીજો છે. પરને જાણનારો આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પરને જાણે છે, જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયને જાણે છે, આત્માનું જ્ઞાન તો આત્માને જાણે છે. આત્માને શરીર ન હોય તો શરીર કોનું છે? કે તારે જો સમજવા માટે હોય તો શરીર દુર્ગલનું છે, બાકી કોનું છે એનો વિચાર બંધ કરી દે. મારે શું કામ છે? જેનું હોય એનું હોય, મારું નથી શરીર. શરીર મારું નથી, મારું તો એક જ્ઞાનાનંદ પરમાત્મા અને વિરાજમાન છે. દેહ જીવનમાં દેહથી ભેદ ચિદાનંદ આત્મા કે હું છું. આઠ કર્મ એ આત્માની સ્થિતિ નથી, કર્મ જળ છે. રાગાજી પુનપાપના ભાવો એ આત્મા નથી, આત્માથી સહિત નથી. એ તો જ્ઞાન ને આનંદની અનંત ગુણથી ખાણ છે, એ સહિત છે. પર્યાય માત્રથી વિભક્ત અને અનુગુણથી અવિભક્ત એવો આત્મા છે. એવા આત્માને જાણવો, આત્માને જાણે એવા જ્ઞાનની પર્યાયને જાણવો એમ પણ લીધું નહીં. આત્માને જે જાણે છે એવી જ્ઞાનની પર્યાયને જાણે ન લીધું, સીધું પ્રથમ આત્માને જાણવું. પછી શું કરવું? જાણ્યું પછી તો શબ્દની રચના છે, બાકી સમય તો એક છે. ક્રમે ક્રમે કરીને સમજાવે. પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત એમ આવે છે ને, પણ એમ સમજાવવા માટે કરવું છે. પણ પેલા આત્માને જાણે છે પેલા સમયે, બીજા સમયે એની શ્રદ્ધા કરે છે, એમ છે. સમય એક છે, પણ કથન પદ્ધતિ સમજાવવા માટે એમ સમજાવે કે આત્માને જાણવો પછી શું કરવું, કે યાત્રા કરવા જાવ પછી શું કરવું, કે પૂજા કરવી, વ્રત કરવા, સમય શિખર જવું, મંદિરો બંધાવવા, શાસ્ત્ર વાંચવા. આત્માને જાણ્યા પછી શાસ્ત્ર વાંચવા એમ લખ્યું નથી. શું કહ્યું આમાં? આ તો બધી અંતરની વાતો લખે છે.
અદભુત વાત છે, વાણી અદભુત છે, ભાષા પણ અદભુત નીકળી રહી છે.
જાણે તે માણે, જાણે તે માણે માણે, બીજું તો ઉપાય. પ્રથમ આત્માને જાણવું પછી તેનું સંધાન કરવું. આ પેલા આત્માને જાણવું અને નવતત્વનું સંધાન પછી કરવું એમ છે
નહીં.
કે નવતત્વનું સંધાન કરનારો આત્મા નથી. તમે કેમ ઉપદેશ આપીએ ત્યારે કે હું તો આવે છે નવતત્વનું સંધાન તે સમય દર્શન કે વ્યવહાર નહીં. એનું કથન છે, સાંભળતું તું સાંભળ ભાઈ, નીચેની વાત સાંભળે નથી. આ શુદ્ધનીનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. અને શુદ્ધનીનો ઉપદેશ શ્રી ગુરુ આત્માને હિતને માટે કહે છે. પછી તેનું સંધાન કરવું, જાણેલાનું સંધાન. જે જાણવામાં આવ્યો, જાણવામાં જ્ઞાયક આવ્યો, પ્રત્યક્ષ થઈ ગયો, તો જે જાણવામાં આવ્યો તે જાણનારો તે હું છું એમ સંધાન પ્રગટ થઈ જાય છે. હા જાણેલાનું સંધાન થાય છે, તેનું જ સંધાન કરવું. જે જ્ઞાનનો વિષય છે એને જ શ્રદ્ધાનો વિષય બનાવજે. જ્ઞાનનો વિષય જ્ઞાયક ને શ્રદ્ધાનો વિષય નવ તત્વ કે દેવગુરુ શાસ્ત્ર એમ નથી. વિષય પડતો નથી. જે જ્ઞાનનો વિષય તે શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધાનો વિષય તે ચારિત્રનો વિષય છે. પછી તેનું જ સંધાન કરવું. હવે સંધાન કેવું થાય છે? સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું તો શ્રદ્ધાને જ્ઞાનમાં શું આવ્યું? એ જ્ઞાન પ્રદાન કથન છે, પણ શ્રદ્ધાથી મુખ્યતાથી વાત કરે છે, કેમ કે શ્રદ્ધા ભેદને ગ્રહણ કરતી નથી, પણ શ્રદ્ધા પોષક એ જ્ઞાન છે, એ જ્ઞાન શ્રદ્ધા પોષક છે. શ્રદ્ધા જ્ઞાનમાં શું આવ્યું? આચરણ પહેલા, આચરણ તો હવે પછી આવશે, ચારિત્ર તો પછી થશે, પણ ચારિત્ર પ્રગટ થવા પહેલા શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયા પછી એમ આવ્યું અવશ્ય કે હું આત્માનું અવલંબન લેતા કર્મનો ક્ષય થઈ જશે, દુઃખનો મને ક્ષય થશે આત્માનું આચરણ કરી તો. આચરણ કરવા પહેલા આચરણ કેવું હોય એનું જ્ઞાન થઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાનમાં બધું આવી જાય છે કે સભામાં ઠરવાથી જ કર્મનો મોક્ષ, કર્મ ક્ષય થશે. શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, આજે જાણવામાં આવ્યો ને મને એ જ આત્મા છે, નાનાનંદ પરમાત્મા હું છું, હું પરમાત્મા છું, હા લેને હું પરમાત્મા છું, હા એમ લે પ્રથમ. કે શ્રદ્ધાનો વિષય તો બરાબર છે, પરમાત્મા છે, જ્ઞાન તો સૌ પર બે જ જાણે નહી અનુભવ થાય. એ જે શ્રદ્ધાનો વિષય, જ્ઞાનનો વિષય છે, એ જ્ઞાનનો વિષય છે. એકલો જ્ઞાયકને જાણે છે જ્ઞાન. અરે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, જ્ઞાયક આશ્રિત જે જ્ઞાનની પર્યાય થાય એને પણ જાણતો, પર્યાય શિક્ષકનું સરળતા બંધ થઈ જાય છે. તું પરની વાતો ક્યાંય નહીં, ક્યાંય એની ભેદ દેખાતો નથી. વિના ભાવા નો દ્રષ્ટા, જે ભિન્ન છે આત્મા કે દેખાતા, એક ચૈતન્ય સર્વોપરી તત્વ દેખાય છે, બીજું કાંઈ દેખાતું. આ જ આત્મા છે તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. આ વિકલ્પાત્મક ભૂમિકામાં આવો વિચાર સાધક થયા પછી આવો વિચાર આવે છે એને, કે જે મારા આત્મામાં જાણવામાં જ્ઞાન પાયું એ જ હું છું, એવું સમ્યક દ્રષ્ટિ વિજ્ઞાન પ્રગટ થયું. એ સમ્યક દ્રષ્ટિ એમ વિચાર કરે છે, જાણવામાં આવ્યો એમાં જ હું જયારે ઠરીશ, એવું આચરણ ઉદય થશે ત્યારે આઠ કર્મનો અભાવ છે ને મારો મોક્ષ થઈ જશે, એવું જ્ઞાન થાય છે. મોક્ષ થવા પહેલા મોક્ષના કારણને જાણી લઈએ છે. શું કહ્યું? મોક્ષ ઉદય થવા પહેલા મોક્ષ ક્યા કારણથી થશે, કે સ્વભાવમાં ઠરવાથી થશે, ઠર્યો નથી, ઠર્યો નથી, પણ મોક્ષ કારણ એના જ્ઞાનમાં આવી ગયું છે, એટલે એ લાઈન પકડે છે, પછી ઠરવાનો પ્રયત્ન કરે છે. પછી ભલે પાંચમા વર્ષના પરિણામ આવી જાય, એ પરિણામ મારા નથી, કરતો તો નથી, પણ હું એને જાણતો પણ નથી, કેમ કે જાણતો લક્ષ થઈ જાય, લક્ષ વગર જાણવું ન હોય. હું પાંચમા વર્ષનું મને લક્ષ નથી, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્યમાંથી હું પરાન્મુખ છું, એવું જ ને. મોક્ષ માર્ગથી હું પરાન્મુખ છું. સાત તત્વોના સંવર્ધ જરા જેને પ્રગટ થયો છે સાધકને, એ મને પરદ્રવ્ય છે, પરાન્મુખ છું, એટલે કે મારું લક્ષ્યમાં નથી. એ છે એને એક બીજું જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન મને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન એને બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી, ભેદને જાણું. ઓહો, ક્યાંનું ક્યાં અંદરમાં જવાનું છે? હજી તો આનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું. અને ઉખડી નાખું, નાનું આમ કરી નાખું. હું ક્યાં વયો ગયો તો પ્રમાણની બહાર, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એમાંથી ગયો તો બીજા દ્રવ્યની કરતા બુદ્ધિ રાખી કે એ તો જૈન નથી, અજૈન છે. પરની કરતા બુદ્ધિવાળો તો અજૈન છે. અરે આચાર્ય ગુરુદેવ તો ત્યાં સુધી કહ્યું કે હું પરને જાણું છું એમ જે માને તે દિગંબર જૈન નથી. પણ સાહેબ, પરને જાણવું તો સ્વભાવ છે કે તું ભૂલો, સોને જાણવું સ્વભાવ છે કે પરને જાણવું સ્વભાવ છે? હવે પરનેજાનું સ્વભાવ હોય તો હું તને એક પ્રશ્ન કરું છું કે અનંતકાલથી તે પરનેજાયું આનંદ આવ્યો? ના સાહેબ, આનંદ તો નથી આવ્યો. તો પાછો ફર કે પરનેજાનું વિભાવ છે સ્વભાવ નથી? વ્યારો થઈ જાય આથી. ઘણું ગહન ને ઊંડું તત્વ છે, ઘણું ગહન ને ઊંડું તત્વ છે. ઊંડો ઉતરે એ દેવસિંહભાઈ અમારા હતા, એ ગાતા હતા, અંદર સમુદ્રમાં જાય તો રતન મળે અને કાંઠે ઉભે તો સંખલા હાથમાં આવે એ બોલતા હતા. શું બોલતા હતા કે કોઈને
સહેજે સમુદ્ર
ઉછળ્યો
મોટી જાય
કરવા વળે એ મોતી ભૂઠીએ મોતી ભરાય. મૂળ તત્વ છે. આ ચીસું આમાં પાણીમાં છબછબિયા કરે તો સંખ્યાત્મા આવશે સંખલા છબછબિયા કે ને. ઊંડો ઉતરવાનો, આ ઊંડો ઉતરવાનો લાભ મોટો. એક સમયની કમાઈ અનંતકાળ તક ખાઈગા. એક સમયની કમાઈ હો, માત્ર અનુભવ થયો, સ્પર્શ થઈ ગયો આત્માનો, બુકિંગ થઈ ગયો, રિઝર્વેશન હો. અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થાય થાય ને. અવશ્ય કર્મથી શંકા નથી, અવશ્ય શબ્દ વાંચો. ચોક્કસ મને હવે કર્મનો બંધ છૂટી જશે એવું મને જ્ઞાન સદાન પ્રગટ થયું છે. અને એમાં હું ઠરીશ, ઠેરો નથી. ખરી ક્યારે કર્મથી છૂટાશે એમ કે છે. એકલું જ્ઞાન ને દર્શન થયું, એમાંથી કર્મથી છૂટી શકતો નથી. દ્રષ્ટિ અપેક્ષા એક છૂટ્યો બીજી વાત. આ તો ચારિત્રની મુખ્યતાથી વાત કરે છે. અહીંયા આ ગાથા ચારિત્રની છે. અવશ્ય કર્મોથી છૂટી શકો અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું જે તારા શ્રદ્ધા જ્ઞાન આવ્યું ને એ શુદ્ધાત્મા. એમાં જ આચરણ એટલે એમાં લીન. જો આચરણ કરવું એટલે અનુભવ વડે તેમાં લીન થવું, આત્મામાં લીન થવું. જે જ્ઞાન દર્શનમાં શ્રદ્ધામાં જ્ઞાન ને આનંદમય મૂર્તિ આવી છે તેમાં જ ઉપયોગ લગાવો વારંવાર. જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગના અંદરમાં. ખરેખર તો અંદરનો ઉપયોગ અંદર મળે છે, બહારનો ઉપયોગ તો એમાં લબ્ધ થઈ જાય છે. પણ સમજાવવા માટે ઉપયોગ બહાર જાય છે ને અંદરમાં વાળો બીજું શું થાય ઉપદેશમાં તો એમ જ આવે ને. જે ઉપદેશ ઉપયોગ પ્રગટ થઈ ગયો ઇન્દ્રિય જ્ઞાનનો એ ક્યાંથી અંદરમાં વળે? અંદરમાં બીજો ઉપયોગ જ્યાં પ્રગટ થાય ત્યાં એ ઉપયોગનો વ્યય થઈ જાય છે ઇન્દ્રિય જ્ઞાનનો. અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય એમાં આત્માનો અનુભવ થાય છે. અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય એટલે મોક્ષ. સાધ્ય એટલે મોક્ષની પર્યાય. મોક્ષની પર્યાય સાધ્ય છે, એ નથી. એ તો આત્મા જે પેલો કહ્યું એ અને એનું અનુસરણ કરતા સાધ્ય મોક્ષ. મોક્ષ માર્ગનું ફળ મોક્ષ. સાધ્ય જે નિષ્કર્મ, નિષ્કર્મ એટલે રાગ દ્વેષ મોહથી રહિત, આઠ કર્મથી રહિત, ભાવ કર્મથી રહિત, એનું નામ નિષ્કર્મ. નિષ્ક્રિય જુદી ચીજ અને નિષ્કર્મ જુદી ચીજ. નિષ્ક્રિય દ્રવ્યનું વિશેષણ છે, ત્રિકાળ નિષ્ક્રિય. મેં કરતા ભોગતા પણ નથી. અને નિષ્ક્રિય અને નિષ્કર્મ, નિષ્કર્મ કર્મ રહિત એવી અવસ્થા મુક્તિ પ્રગટ થાય. કર્મ એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મથી રહી એવી સાધ્ય અવસ્થા મોક્ષની પ્રગટ થાય. થાય ને નિષ્કર્મ અવસ્થા રૂપ. જો મોક્ષની પર્યાયને નિષ્કર્મ અવસ્થા કહી, રાગ રહિત ની પરિપૂર્ણ વિતરાગ અવસ્થા, અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. એ પરિણામી આત્માની પ્રાપ્તિ થાય છે. મોક્ષની પ્રાપ્તિ પર્યાયની નહીં, પર્યાય પરિણત નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું આ? ધ્યેયપૂર્વક નહીં થાય છે. પર્યાયથી રહિત શુદ્ધાર્થ જ્ઞાન કર્યું, પણ અનુભવ જ્યાં થયો ત્યાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ની પર્યાય છે. હવે શું સ્વરૂપનો સાધ્ય એવી દશા પ્રગટ થઈ ગઈ. સાધ્યમાં સાધ્યમાં કેવો જ્ઞાન જુદું ને આત્મા જુદો નથી. પૂર્ણ આનંદ પ્રયત્નું અને પૂર્ણ આનંદની મૂર્તિ એ જુદી ચીજ નથી. એક નહીં છે, એક સત્તા છે એની, એક જ્ઞેય છે. ભલે તે ધ્યેય નથી પણ જ્ઞેય તો છે. એ જ્ઞેયમાં ધ્યેય છુપાયેલું છે. શું કહ્યું? પરિણામી દ્રેયમાં અપરિણામી છુપાયેલો છે, રહેલો છે. છુપાયેલો એટલે રહેલો છે એમાં. એનો નિષેધ નથી આવતો આમાં ધ્યેયનો. ધ્યેય પૂર્વ જ્ઞેય થાય છે. ધ્યેયનું ધ્યાન કરતા જાતા ધ્યાનને ધ્યેયની હુઈ અભેદતા, હુઈ અભેદતા એ આવે છે ને. જેમાં આવે છે દોલતરામ બે વાત આવે છે એમાં. જાતા ધ્યાનને બે જ્ઞાતા જ્ઞાનને નહીં આવડે છે બેન. હા, જ્યાં જ્ઞાતા ધ્યાનને ધ્યેયના ત્રણ વિકલ્પ જ્યાં ઉઠતા નથી એવી નિર્વિકલ્પ અવસ્થામાં પર્યાય પરિણત આખો અભેદ સુદ સ્વરૂપ એનું નામ મોક્ષની પર્યાય છે. મોક્ષની પર્યાય મોક્ષ નથી. મોક્ષ પર્યાય પરિણત આખો આત્મા મોક્ષ છે એ સાધ્ય છે. ભેદથી મોક્ષની પર્યાયને સાધ્ય કહેવાય. ભેદથી પણ અહીંયા કે છે, અહીંયા ભેદની વાત નથી. આ દ્રષ્ટિના એકલા વિષયના પક્ષપાત પર ચડેલો એને ન ગમે. આ નિષ્કર્મ અવસ્થાનું અભેદ આત્માનો અનુભવ થાય છે એમ લખે છે. એવું સ્વરૂપ છે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ સુદ સ્વરૂપ ભગવાન આત્મા અભેદ છે. અને એમાં લીન થતા જે પર્યાય પરિપૂર્ણ પ્રગટ થઈ એ પણ આત્મા થઈ ગયો. એ પર્યાય ન રહી, મોક્ષ ન રહ્યો, આત્માનો મોક્ષ થઈ ગયો એમ કહેવાય. થાય કે પર્યાયનો મોક્ષ, પણ આત્માનો મોક્ષ એવો અભેદની વિક્ષાથી આમાં છે. યાદ વાત છે આ લીલા. સમજવું પડે, સમજવું પડે. એ જ્ઞાનીની હારે હારે હાલવું આપણે. અભેદ કેમ કહ્યું કે કહ્યું છે બરાબર છે. તું એકલી પર્યાયને મોક્ષ જાણત ને, તો એકલી પર્યાય તારા જ્ઞાનમાં મોક્ષ થશે તો એ જ્ઞાનનું જ્ઞાન નહીં થાય. એ બુદ્ધિનો વિષય થઈ જશે. એ ગુણ છે ને બુદ્ધિનો વિષય છે. આ તો અભેદ સુદ સ્વરૂપ આત્મા આખો અભેદ પરિણ પૂર્ણાનંદનો નાશ અંતર પ્રગટ થઈ ગયો. દ્રવ્ય પૂર્ણ ગુણ પૂર્ણ ને પર્યાય પણ પૂર્ણ, એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય આ પૂર્ણ છે એવો ભેદ પણ નથી, એવો અભેદ. નિષ્કર્મ પર્યાયનો ને આત્માનો તેની સિદ્ધિ એ રીતે ઉત્પત્તિ છે, અથવા અન્યથા અનુપતિ છે. આ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે મોક્ષની પ્રાપ્તિ થતી અર્થાત સાધ્યની સ્થિતિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આ પહેલો પારો પૂરો થયો, પછી બીજો ને ત્રીજો ત્રણ પારા છે.